ચારિત્ર રૂપ ધર્મની આરાધનાનો આજે દિવસ છે. એ સાથે રત્નતયની પૂર્ણાહુતિનો પણ દિવસ છે. દસ લક્ષણ ધર્મની આરાધના તો કરીએ છીએ, એની સાથે આ બીજું પર્વ રત્નત્રયની આરાધનાનો જે તેરસ ચૌદસ અને પૂનમ આઠ અંગ સહિત સમ્યક દર્શન, આઠ અંગ સહિત સમ્યક જ્ઞાન અને જેના તેર પ્રકારનું અંગ છે એવું સમ્યક ચારિત્ર, પાંચ માવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. મુનિરાજના જે અઠ્યાવીસ મૂળ ગુણ છે એમાં પાંચ માવ્રત આવશે, પાંચ સમિતિ આવે છે પણ ત્રણ ગુપ્તિ નથી. એમાં પાંચ ઇન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત અન્ય ગુણ, એ રીતે અઠ્યાવીસ. તો નિસંગ નિકાંક્ષ આદિ જે સમ્યક દર્શનના આઠ અંગ છે એવી રીતે કાલે વાત કરી. શુદ્ધ અક્ષર, શુદ્ધ ભાવ, ઉભય એ આદિ આઠ અંગ સમ્યક જ્ઞાનના છે અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ચારિત્રની આરાધના છે. મહાવ્રત ગુરુદેવનો અર્થ આપણે લીધો તો વ્રત એટલે વિટળાઈ જવું, પણથી પોતાના સ્વરૂપમાં વિટળાઈ રહે, ઉપયોગ સ્વરૂપને છોડીને સ્ખલના ન પામે એનું નામ યથાર્થ એ વ્રત છે. જે માજી ગુરુદેવ શ્રી વિષય લીધો, પર્યાય ક્યારે છૂટશે? પર્યાય પીછો ન છોડશે ને, ક્યાં સુધી પર્યાય રહેવાની? આપણને આ બહુ સરળ લાગે છે પણ વિચાર કરવા જેવો છે કે આજથી 50-60 વર્ષ પહેલા સમાજમાં કેવી પરિસ્થિતિ હતી. જૈન નામ હતું પણ મૂળ દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા નહોતી. જૈનપણું એટલે જૈન મંદિરમાં જવું, પૂજા આદિ કરવું, પર્વ આવે ત્યારે ઉપવાસ આદિ કરવા, એ જ જૈનપણું મનાતું હતું. એમાં એક તત્વની એક વિચારણા શરૂ કરી, ચર્ચા કરી શરૂ એ ગુરુદેવના પ્રતાપે છે. ઉત્પાદવી ધ્રુવ, દ્રવગુણ પર્યાય, સાત તત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય શું છે એની ચર્ચા જ ચાલતી નહોતી. અરે પર્યાય એ કોઈ દોષ નથી, પર્યાયમાં વિભાવ ઉભો થાય એ દોષ છે. પર્યાય તો વસ્તુનું સ્વરૂપ છે, પર્યાયનો ધર્મ છે. આજે એ વાત ગુરુદેવ લીધી જે પાંચ અહીંયા ચૌદમી ગાથામાં છે, બદ્ધ સ્પષ્ટપણું, ગતિનું અન્ય અન્યપણું છે, હિનાદિક વધઘટ થયા કરે છે, ગુણ ભેદ અને સુખ દુઃખનું વેદન, એ પર્યાયનો ધર્મ છે. ધારી રાખેલો પર્યાયમાં ભાવ છે. એમ ન સમજવું કે એ કોઈ અસ્તિત્વ જ નથી. હા, એટલું સિદ્ધ કરાયું કે અસ્તિત્વ છે પણ એની દ્રષ્ટિથી, અને એટલા માટે જયચંદજી એના માટે શબ્દ શું આપ્યો હતો, અશુદ્ધ દ્રવાર્થિક નહીં. એ દ્રવ્ય પોતે પર્યાયમાં અશુદ્ધ રૂપે પરણમું છે અને એ અશુદ્ધ દ્રવાર્થિક નહીં એનું બીજું નામ શું, વ્યવહાર. ગુરુદેવજી એને માટે શું શબ્દ વાપરતા, વર્તમાન અંશનું. તો એ જે પર્યાયમાં રાગ દ્વેષ મોહ છે, દ્રવ્ય પોતે રૂપે પરણમું છે અશુદ્ધ રૂપે, એ વ્યવહારનો વિષય છે. શા માટે કે એનાથી તારું પ્રયોજન સિદ્ધ થતું નથી. એનો અર્થ એમ નથી કે પર્યાયમાં નથી, એને અભૂતાર્થ કયા, એ કઈ અપેક્ષાથી, અભાવ માટે કે લક્ષ છોડાવવા માટે. અને એ વાત ફરીથી લીધી, વસ્તુ છે તો વસ્તુના બે અંશો છે, એક દ્રવ્ય રૂપનો ત્રિકાળી ટકતો ભાવ અને એક પર્યાયનો ભેદરૂપ વિભાવરૂપ પલટતો ભાવ. તો નહીં છે. અને કેટલો આજ ઘણા સિદ્ધાંતો ગુરુદેવજીએ, અરે જો બે વિરુદ્ધ ન હોત તો બે પેડા સુખા, જો બે હેય હોત, બે ઉપાદેય હોત તો બે પેડા સુખા. અને આ બધા ન્યાયો બધા છે ગુરુદેવ કહે, આ સિદ્ધાંત શબ્દ આવતો હતો. આ જો મૂળભૂત સિદ્ધાંત નિયમ જો ખ્યાલમાં આવશે ને તો વસ્તુ સ્વરૂપ સમજવું આનાથી જેવું સરળ નહીં હોય. જ્યારે ભેદ ક્યારે પડે કે બે વચ્ચેની કઈ જુદાઈપણી ભિન્નતા અલગપણું હશે તો વ્યવહાર નહીં અશુદ્ધ દ્રવાથી કોને લક્ષ્ય કરે છે? પર્યાયના ભેદભાવોને, વિભાવ ભાવોને, ગુણભેદોને લક્ષ્ય કરે છે. તો એ પણ એના માત્રથી આપણું જે પ્રયોજન છે વિતરાગતાનું, સમ્ય દર્શનનું, એનાથી સિદ્ધ થતું નથી. માટે એ વ્યવહાર પર્યાયગત જે ભાવો છે એને શું કીધું? અભાવ કે ગૌણ? ગૌણ. કેટલાક ખુલાસા આજના એક પ્રવચનમાં વિચાર કરીએ, બહુ જ આ એક જેને કહે ને ક્લિયર કટ કન્સેપ્ટ થઈ જવું જોઈએ આપણને, કે પર્યાય જે પરદ્રવ્ય છે એ તો કેવા રૂપે છે? તો અભાવરૂપ છે. અને આ પર્યાયગત ભાવો કેવા છે? છે, પણ એ લક્ષ્ય કરવા યોગ્ય નથી, માટે ગૌણ કરીને વાત છે. તો એ છોડીને એક રૂપ સ્વભાવ છે એની દ્રષ્ટિ કરવાથી એને પ્રયોજનની સિદ્ધિ થાય છે, એટલે કે શુદ્ધ નહીં પ્રગટ થશે, આત્માની અનુભૂતિ થશે, અને તેનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આખો વિષય એ ચાલે છે. આપણે તો કેટલા દિવસથી ચાલે છે? બહુ લાંબો ચાલ્યો ને, ઘણું લાંબુ છે. કેટલા દિવસથી? 11 દિવસ તો થઈ ગયા, એ વધારે એક હતું. અને આજ તો કેટલામાં છે? 12મો દિવસ છે. જેમ ખબર છે 12માં કહેવાય પારાયણ માંડી કહેવાય, પારાયણ નામ નહીં સાંભળ્યું, એમ અહીંયા આપણે ગુરુદેવસિંહના પ્રવચનોમાં શેની પારાયણ લીધી? 14મી ગાથાની શુદ્ધ નહીંની પારાયણ લીધી. કઈ છે પારાયણ? શુદ્ધ નહીં. શું છે શુદ્ધ નહીં? શું છે જો એક વિચાર કરીએ આપણે, સમયસરની 12 ગાથા એ શું છે? પીઠિકા છે. પછી આખો સમયસારનો જે પ્રતિપાદિત વિષય છે શું છે? સમ્યક દર્શનની વિધિ અને એનો વિષય. અને એટલા માટે પ્રતિકરણ આપે ને કે સાત તત્વનું સ્વરૂપ જે છે સમ્યક દર્શન છે, એમાં મુખ્ય તત્વ જીવ અને અજીવ, ન્યાથી લઈને પછી બધા લઈએ છે. તો સમ્યક દર્શન શું છે, એનો વિષય શું છે, એની વાત કરતા 13મી ગાથામાં આચાર્યદેવ કીધું કે ભૂતાર્થ નૈતી તું નવ તત્વને જાણવા તેનું નામ સમ્યક દર્શન. અને એ જ ગાથામાં ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય ભૂતાર્થ નહીંની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે? શુદ્ધ નહીં. તો એમાં એક કળસ એમણે રચ્યો કે નવ તત્વના ભેદમાંથી શુદ્ધ નહીં એકાકાર ચૈતન્ય જ્યોતિને બહાર કાઢે છે, એટલે કે ભેદ વચ્ચે પણ એક અભેદને એ શુદ્ધ નહીં ગ્રહણ કરે છે. તો એ 13મી ગાથામાં વાત આવી. તો પ્રશ્ન થયો કે જો શુદ્ધ નહીં એકાકાર આત્મજ્યોતિને ગ્રહણ કરે છે તો એ એકરૂપ છે, એકાકાર એટલે એક સ્વરૂપ છે, પણ એક સ્વરૂપ છે એની કઈ અલગ અલગ અપેક્ષાથી નામ હોય છે કે નહીં? તો એ જ એકાકાર આત્મજ્યોતિને કે જે શુદ્ધ નહીં દ્વારા ગ્રહણ થાય છે એને 14મી ગાથામાં 5 અપેક્ષાએ નામ આપ્યા છે. બાકી છે તો એ એકાકાર જ છે. 13મી ગાથામાં જે એકાકાર આત્મજ્યોતિ કીધી છે, 9ના ભેદમાં પણ શુદ્ધ નહીં જેને બહાર કાઢે છે એ જ એકાકાર 5 ભેદવાળી નથી, એને જ 5 નાસ્તિથી એકના જ 5 નામ આપણને આપ્યા છે. અને 5 નામ ક્યાં છે? અબધ, સ્પષ્ટ, અનન્ય, પર્યાયમાં જે છે આજ ગુરુદેવ લીધું તું સ્પર્શાયેલ એમાં છે ને અબધ સ્પષ્ટ એટલે અબદ્ધ અને અસ્પષ્ટ. દ્રવ્ય કર્મથી બંધાયેલો નથી અને શરીર આદિ નો કર્મથી સ્પર્શાયેલો. સ્પર્શના અર્થમાં શું લેવો? સંયોગ. પર્યાયથી જો જોઈએ તો 8 કર્મ સાથે બંધનો એક ક્ષેત્રાવગા સંબંધ છે, શરીર આદિનો પણ એક ક્ષેત્રાવગા સંયોગ. સ્પર્શાયો એટલે અડે છે ને એવું નથી. પર્યાય દ્રષ્ટિથી સ્પર્શાયેલો નો અર્થ શું છે? કે પર્યાય સાથેનો એક ક્ષેત્રાવગા સંબંધ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો પર્યાયથી જોઈએ તો બંધાયેલો અને સંયોગ વાળો દેખાય છે. અને દ્રવ્ય સ્વભાવથી જો જોઈએ તો હું આત્મા બંધાયેલો અને નો કર્મથી સ્પર્શાયેલો સંયોગ વાળો નથી. એવી રીતે એક એક બોલમાં પર્યાયથી જો જોઈએ તો કેવો છું? ગતિના નિમિત્તે, શરીરના નિમિત્તે અલગ અલગ આકૃતિ વ્યંજન પર્યાય વાળો આત્મા દેખાય. પર્યાયમાં એ રૂપે પરમેલો છે અને વ્યવહાર નહીંથી જોશું, અશુદ્ધ દ્રાર્થિક નહીંથી જોશું તેવું દેખાશે એવું પરમન છે. એ કોઈ સસલાના સિંગડા જેવું નથી. અને એકરૂપ સ્વભાવની દ્રષ્ટિથી જો જોશું તો શું દેખાશે? અલગ અલગ ગતિના ભેદો એ વ્યંજન પર્યાય દેખાશે જ નહીં. ત્રીજા બોલમાં હાનિ વૃદ્ધિ અવિભાગ પ્રતિછેદના અંશો કેવા છે? એક જ સમયમાં હાનિ પણ થાય છે અને વૃદ્ધિ પણ થાય. હાનિ કેટલા પ્રકારે? છ છ પ્રકારે. એમાં ત્રણ ભાગ અને ત્રણ ગુણ, સંખ્ય ભાગ, અસંખ્ય ભાગ, અનંત ભાગ. હવે ગુણમાં સંખ્ય ગુણ, અસંખ્ય ગુણ અને અનંત ગુણ, એ પ્રકારે હાનિ અને એક પ્રકારે જ વૃદ્ધિ એ એક સમયની પર્યાયમાં થાય છે. પણ કઈ નહીંથી જોશું તો આ દેખાશે? તો કે અશુદ્ર વાર્તિક નહીં, ભેદથી વ્યવહારથી એને જોશું તો, એક વર્તમાન અંશથી જો જોશું તો, પર્યાય નહીંથી જોશું તો આવું છે. તો આવું છે છતાં એનો તમે અભૂતાર્થ કેમ કહો છો? પછી આવો ને તો પણ દ્રવ્ય સભા. હવે જો પર્યાયથી જોતા આવું છે, આવું પરમે છે, બીજો શબ્દ શું છે? એ ધારી રાખેલો ધર્મ છે અને છતાં તમે એને અભૂતાર્થ સુકામ કરો છો, ગૌણ કરવાનું સુકામ કહો છો. કારણ કે તેના લક્ષે તારે જે આત્માની અનુભૂતિ પ્રગટ કરવી છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એ ક્યારે પર્યાયના ભેદના લક્ષે ક્યારેય થવાનું નથી. માટે પ્રયોજનની સિદ્ધિ માટે પર્યાયમાં પણ મન હોવા છતાં પણ એ પ્રયોજનની પ્રાપ્તિ માટે ગૌણ કરીને તેને અભૂતાર્થ વ્યવહાર કહેવામાં આવ્યો. જે અભાવ રૂપે છે તારામાં અસ્તિત્વ દ્રવગુણ પર્યાયમાં જ નથી, એની તો વાત જ ભૂલી જાય. પર્યાયમાં છે છતાં એનાથી આખી ગૌણતા એ કરાવે છે. અને એ પર્યાય ભેદથી આગળ ચોથા બોલમાં ક્યાં સુધી? ગુણ ભેદમાં પણ જતો નહીં. જેમ છઠ્ઠી અને સાતમી ગાથા શું છે? કોના ઉપર? સેના માટે? છઠ્ઠી અને સાતમી સેના ઉપર? એક પ્રશ્ન અને બે ગાથામાં ઉત્તર. એક પ્રશ્ન કયો છે? એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? તેના ઉત્તર રૂપે આચાર્ય દેવ બે ગાથા આપણને કહે છે. એક પર્યાય ભેદથી રહિત અને એક ગુણ ભેદથી રહિત. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત એવા ભેદથી રહિત બતાવે અને સાતમી ગાથામાં ગુણ ભેદથી. એમ અહીંયા પણ પાંચ બોલમાં, પહેલા બોલમાં પરદ્રવ્યથી ભિન્નતા દેખાડ્યું, બીજો અને ત્રીજા બોલમાં કોનાથી બતાવ્યું આપણને? પર્યાયથી. અને પર્યાય બે પ્રકારની છે, એક વ્યંજન પર્યાય અને એક અર્થ પર્યાય. તો બીજો બોલ છે ગતિ આદિમાં, એમાં આકાર આદિ લઈને વ્યંજન પર્યાયના ભેદથી રહી દેખાડ્યો. અને ત્રીજા બોલમાં હાનિ વૃદ્ધિમાં એ અગુરુ લઘુને લઈને અથવા જ્ઞાન દર્શનના ક્ષોપસમ ઓછા વધતા થાય છે, તો એના અર્થ પર્યાયથી આખો જુદો આપણને. હવે જે પાંચમો બોલ છે એ પણ એક સેના માટે છે? સુખ દુઃખના. તો એ વેદન માટેની, ભોગતાપણાની. આજે બીજો અને ત્રીજો બોલ હતો એ સેના માટે? કર્તાપણાનો. તો એ બીજો ત્રીજો અને પાંચમો એ કોનો છે? પર્યાયનો. અને જે ચોથો બોલ છે એ સેના માટે છે? ગુણ ભેદથી રહિત છું. ફરીથી, ગુણોથી રહિત છું? ગુણોથી રહિત નથી તો પછી શું કામ તમે નિષેધ ચોથો બોલ કરાવો જ્ઞાન દર્શન? ગુણ તો છે ને, તો પછી તમને શું વાંધો છે? તમે ચલો પર્યાય નાશવાન છે, અનિત્ય છે, વધઘટવાળી છે, સાપેક્ષ છે, ત્યાં સુધી વાંધો નથી. પડદ્રવ્ય તો છે જ નહીં, પણ જે એનામાં છે, જે એની સાથે સદાય ટકે છે, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય એ પરમ પ્રાણામિક ભાવ નિરપેક્ષ છે. ગુણો પણ ક્યાં ભાવે રહેલા? પાંચ ભાવમાંથી પરમ પાણામી, તો પછી એનો નિષેધ શું છે? ફરીથી વાત એવી છે, ગુણોના સમૂહને દ્રવ્ય, ગુણ વગરનું તો કોઈ દ્રવ્ય જ નહીં હોય. પ્રશ્ન ગુણનો નથી, તું છદમસ્ત છો, તારા જ્ઞાનની અલ્પતાથી ભેદના લક્ષે તને અભેદ એકાકાર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આત્મા નહીં આવે. તારી પરિસ્થિતિ જેમ કહેવાય ને, અત્યારના તો બધું જુદું હોય, પણ પેલાના જમાનામાં બહુ નબળાઈ ને એવું બધું હોય તો શું ખવરા બધા, એટલે શેરો ને એવું બધું કે ખારું થોડુંક ઘી વાળું ને એવું. હવે એ કોને શક્તિ આપશે પચવી શકે એને? હજી માંડ જેને કહે ને દાળ ભાત કે ખીચડી જેવું પણ પચતું ન હોય એની આપે તો શું છે? એમ તારી કેવી છે શક્તિ, કેવું છે? જ્ઞાનના એક સોક્ષમ ભાવમાં અધુરાસમાં તું ભેદનું લક્ષ કરીશ. ગુણ તો છે વસ્તુમાં તો છે જ, પણ એવા જો ભેદ કરવા ગયો અને એ ખાસ ખુલાસો સાતમી ગાથાના ભાવાર્થના બીજા પેરેગ્રાફમાં છે, અને એ ઉપરનું ગુરુદેવસિંહની 19મી વારના પ્રવચનમાં બહુ જ ખુલાસો કર્યો છે. ચલો થોડું જોવું હોય તો જોઈ લેવું છે. સાતમી ગાથા ભાવાર્થમાં બીજો પેરેગ્રાફ છે, 18મું પાનું છે. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પર્યાય પણ, અને અહીંયા મુખ્ય પર્યાય એટલે શું લેવું છે? અહીંયા ગુણ ભેદ, અહીંયા પર્યાય એટલે પર્યાયની વાત તો છઠ્ઠા ગાથામાં આવી ગઈ, અહીંયા આખી ગુણ ભેદ એનું નામ અહીંયા પર્યાય કીધી. પર્યાય એટલે એક અંશ, તો ગુણ પણ એક વસ્તુ આખી અંશી છે, ગુણી છે, તો એનો એક ગુણ એનો શું થયો? એક અંશ થયો. તો અહીંયા પર્યાય એટલે અંશ, એટલે કે અહીંયા ગુણ ભેદ પણ એ દ્રવ્યનો જ ભેદ છે, એ કઈ અવસ્તુ નથી. અવસ્તુ એટલે જો આ પ્રશ્ન ક્યાંથી ઉઠ્યો છે સાતમી કથામાં અત્યાર આજે પેરેગ્રાફમાં, વ્યવહાર કોને કહેવાય? કે જે વસ્તુમાં ન હોય એનું નામ શું કહેવાય? વ્યવહાર. કે આત્મા કર્મવાળો છે નો કર્મવાળો છે એ તમે એમ કહો તો અમે એને વ્યવહાર માને, કારણ કે કર્મ નો કર્મ એ શું છે? પૂજગલ છે. એ તો જીવના દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ નથી, અને છતાં એની સાથે સંબંધ કેવો એનું નામ શું છે? વ્યવહાર. અને અહીં આખા ક્યાં વ્યવહારની ચાલે છે? જો બેમાં ફરક શું પડે છે? પ્રશ્ન પૂછનારના લક્ષમાં અસદભૂત વ્યવહાર છે, અને અહીંયા આચાર્ય સદભૂત વ્યવહારનો નિષેધ કરે. ફરક શું પડે છે? એ કે વ્યવહાર કોને કહેવાય, ઉપચાર કોને કહેવાય? જે ન હોય એને કહેવું, પરદ્રવ્ય આત્મામાં નથી છતાં એના સહિત કહેવું એનું નામ શું છે? વ્યવહાર. એ તો અમે સમજીએ છીએ, પણ આ તો અહીંયા મુખ્ય ગુણ છે, બાકી તો પર્યાય ને ગુણ તો વસ્તુનો ધર્મ છે, તો છે એને તમે શું કામ કહો છો? ફરક એટલો છે એ અસદભૂત વ્યવહારને, અને અહીંયા કોનો નિષેધ છે? સદભૂત. અને ખાસ તો સાતમી ગાથામાં ચાર પ્રકારના વ્યવહારના ભેદમાંથી ક્યાંનો નિષેધ છે? ગુણ ભેદ એ વ્યવહારનો કયો ભેદ આવે? અનુપચરિત સદભૂત વ્યવહાર. ચાર પ્રકારના ભેદ છે ને, એમાં બે મુખ્ય, પેલા ક્યા? અસદભૂત અને સદભૂત. એક એકમાં બે ક્યા? ઉપચરિત અને અનુપચરિત. તો ઉપચરિત અસદભૂત, અનુપચરિત અસદભૂત અને ઉપચરિત સદભૂત, એ ત્રણેયનો નિષેધ છઠ્ઠી ગાથામાં છે, અને અનુપચરિત સદભૂત વ્યવહારનો નિષેધ એ સાતમી ગાથામાં, અને 11મી ગાથામાં જ એનું નામ આપ્યું બધો જ વ્યવહાર શબ્દ. એટલે છઠ્ઠી પ્લસ સાતમી ઇઝિકલ ટુ 11 છે. તો એ અહીંયા પ્રશ્ન કરે કે અવસ્તુ તો નથી છો છતાં વ્યવહાર કેમ? તેનો એ તો ખરો છે, તારી વાત સાચી છે કે અસદભૂત વ્યવહારમાં એ જ હોય, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને, જો કોને બતાવવું છે? અભેદને, કારણ કે અભેદના લક્ષ્ય શું થવાનું છે? આત્માની ભૂતિ સમ્યક દર્શન એ શુદ્ધ નહીં, અભેદની ગ્રાહી હોય છે. વ્યવહાર છે એ ભેદ ગ્રાહી હોય છે, અને આ શુદ્ધ નહીં કેવી છે? અભેદ ગ્રાહી. અને એની મુખ્યતાથી અહીંયા ઉપદેશ છે અભેદ દ્રષ્ટિમાં ભેદને ગુણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકશે. અભેદ દ્રષ્ટિમાં કોની અહીંયા વાત ચાલવી છે? ભેદ દ્રષ્ટિ અને અભેદ દ્રષ્ટિ કોની વાત ચાલે છે? ભાવશ્રુત જ્ઞાનના બે ભેદની, કેવળ જ્ઞાનમાં કઈ ફરક નથી પડતો. અભેદ દ્રષ્ટિ અને ભેદ, શુદ્ધ નહીં અને અશુદ્ધ નહીં, નિશ્ચય અને વ્યવહાર કોના ભેદ છે? ભાવશ્રુત જ્ઞાનના ભેદ છે. કેવળી ભગવાન ભેદને જાણે તો શું થશે? શું થશે? વિકલ થશે કે શું થશે? અરે ભેદની શું વાત કરું, પર ને સ્વપર ને એક સાથે જાણે તો કઈ નહીં થાય. અને જ્યાં છદમસ્ત દશા છે, પરનું લખ કરશે કે ભેદનું લખ કરશે તો વિકલ્પ ઉભો થયા વગર રહેશે. માટે અભેદ દ્રષ્ટિમાં ભેદને શું કરે છે? જે નથી એનો અભાવ છે અને છે તેના ભેદને ગૌણ છે. ભેદનો ગૌણ છે અને ભિન્નનો અભાવ છે. ભિન્ન જે પદાર્થો છે, જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે, એ ભિન્ન અભાવરૂપ છે અને ભેદી કેવા છે? ગૌણ રૂપના છે. તો એને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે. તેથી ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કયો છે. ઓલો અસદભૂત છે એ અભાવરૂપ છે. અસદભૂત કેવા છે? અભાવરૂપ. અને અહીંયા શું છે? છે તેનો ભેદ એને ગૌણ કરીને વ્યવહાર કયો છે. ભેદ દ્રષ્ટિમાં નિરીકલ દશા નથી થતી અને સરાગીને છે. શબ્દ સરાગી એટલે કોણ લેવો, જ્ઞાની કે અજ્ઞાની? બહિરાત્મા અંતરાત્મા પણ કોણ લેવો? સરાગીમાં કોણ લેવા? કોઈ પણ છદમસ્ત હશે, કોઈ પણ જ્ઞાની હો કે અજ્ઞાની, કોઈ પણ છદમસ્ત અપૂર્ણ જ્ઞાની એને વિકલ્પ રહ્યા કરે છે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં, આવી ગયું, બારમે ગુણસ્થાન થઈને પૂર્ણ કેવળના ન થાય ત્યાં સુધી ભેદને ગૌણ કરીને. તો એ વાત આપણે હવે જે મૂળ લેવી હતી કે મૂળ વિષય 13મી ગાથાથી શરૂ કર્યો અને એ જ એકાકાર આત્મજ્યોતિને અહીંયા 14મી ગાથામાં 5 નામથી બતાવે છે. અને આવા 5 નામ સ્વરૂપ એક આત્માને જે જાણે તેનું નામ શું કીધું? શુદ્ધ નહીં કહેવામાં આવે. તો આ રીતે 14મી ગાથા શુદ્ધ નહીં એટલે કે આત્માનુભૂતિ, અને આત્માનુભૂતિમાં નિયમથી શું થશે? સમ્યક દર્શનની પ્રગટતા. તો અહીંયા શુદ્ધ નહીં નો વિષય કહો, સમ્યક દર્શનનો વિષય કહો, એની આપણને આચાર દેવ વાત એ કરે છે. કારણ કે જો આખું શું થાય છે, જો એની પહેલાનો જે 10 નંબરનો શ્લોક છે ને, શુદ્ધ નયનો ઉદય થાય છે અને શુદ્ધ નય શું કરે છે? એકાકાર આત્મજ્યોતિને ભેદમાંથી અભેદ એકાકાર જ્યોતિને પકડે. અને શુદ્ધ નય ક્યારે પ્રગટ થશે? કે કેવા આત્માને જાણવાથી? અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અણ, આવા આત્માને જ્યાં સુધી બધ સ્પષ્ટ ભાવો દેખાશે, ગતિની જુદા જુદા વ્યંજન પર્યાય દેખાશે, પર્યાયની હિના દેખતા, ત્યાં સુધી તને શુદ્ધ નહીં આત્માની અનુભૂતિ સમ્યક દર્શન થવાનું નથી. આ રીતે 14મી ગાથામાં શુદ્ધ નહીંનો સમ્યક દર્શનનો વિષય અને 15મી ગાથા આ જ વિષયને લઈને શું વાત લેશે? સમ્યક દર્શનનો, શુદ્ધનયનો, આત્માનુભૂતિનો વિષય લઈને 14મી ગાથામાં લીધી. હવે એ જ અબદ્ધ સ્પષ્ટ અનન્ય એ આત્માને લઈને, અને એમાં કેટલા બોલ લીધા છે કુંદકુન આચાર્ય દેવે? 3 લીધા છે, 3 લીધા, 2 બાકી છે. ટીકામાં અમૃતચંદ આચાર્ય દેવે 5 લીધા. કારણ કે ગાથા સૂત્રમાં શબ્દોની મર્યાદા હોય છે. કોઈ પણ કવિત્વ રચવું એટલે છે ને અઘરું હશે, લખવું હશે ને એ સહેલું હશે. કારણ કે લખાણમાં શું કરી શકાય છે? શબ્દો પ્રયોગ ઘણા વપરાય શકે છે. અને કવિત્વમાં શું હોય છે? એની છંદ માત્રાના બધા નિયમ પ્રમાણે. તો કુંદકુંદ આચાર્ય દેવ 3 લીધા, અમૃતચંદ 5 ભાવ. તો વિષય એ જ રાખ્યો, ફરક શું પાડ્યો? એને એક જ્ઞાનના વિષય તરીકે લીધો. જે સુધનઈ દ્વારા અહીંયા સમ્યક દર્શનની વાત કરી, જ્યાં જ શેની વાત લીધી? સમ્યક જ્ઞાનના વિષય. અને એ જ જ્ઞાનનું નામ શું આપ્યું? આવા આત્માને જે જાણે એનું નામ એ જીન શાસન. એ જે ભાવસૃત જ્ઞાન પ્રગટ થયું અનુભૂતિના કાળે શું પ્રગટ થાય? સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન? તો 14મી ગાથામાં એ અનુભૂતિના કાળે કોની વાત લીધી? શુદ્ધ નહીં એટલે સમ્યક દર્શન નહીં. અને એ જ અનુભૂતિના કાળે 15મી ગાથામાં કોની વાત લીધી? ભાવશ્રુદ્ધ જ્ઞાન એટલે કે જીન શાસન. અને પછી 16મી ગાથામાં કોણ ઉમેરશે સાથે? ચારિત્ર. ચારિત્ર એ નિત્ય સાધુ સેવા, પણ એ દર્શન વળી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સેવા. ઉપદેશ તો આપ્યો તારે નિરંતર મોક્ષ માર્ગ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર ની સેવના કરી. તો કોઈને એમ થયું દર્શન ક્યાંક જુદું હશે, જ્ઞાન ક્યાંક જુદું હશે અને ચારિત્ર ક્યાંક? તો કે નહીં, એ ત્રણેય આત્મા જ કહેવાય. એ ત્રણેય આત્માની જ નિર્મળપણતી છે એટલે આત્માના સેવનમાં એ ત્રણેય આવી જશે. અને એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય. અને આ રીતે સુંદર વિષય 12 સુધી પીટિકા અને 3 સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એની એ વાત કરીને પછી વિષય આગળ લે છે. હવે આમાં આચાર્ય દેવે એ વાત લીધી, અમૃતચંદ્રાચાર્ય દેવે એના ખુલાસા માટે 5 ના 5 દ્રષ્ટાંત લઈને આપણને વાત કરી. એ પહેલા એક શિષ્યનો જિજ્ઞાસા પૂર્વકનો પ્રશ્ન કે આપ અબદ્ધ સ્પષ્ટ આત્માના અનુભવવાની વાત કરો, પણ અમે આત્મા બંધાયેલો એમાં અબદ્ધ ક્યાંથી ગોતવો અમારે? અને એનો ખુલાસો એક ગુરુદેશી ઓલમોસ્ટ એક આખું પ્રવચન એના ઉપરથી લીધું. તો એ અભૂતાર્થ હોવાથી, કારણ કે ક્ષણિક ભાવો છે, નાશવાન ભાવો છે, જો એ સદાકાળ ભૂતાર્થ જ હોત તો ક્યારે નાશ ન થાત, તો તને એનાથી રહીત અબદ્ધ આત્મા ન દેખાય. પણ એ ક્ષણિક ભાવો છે, પલટતા ભાવો છે, નાશવાન ભાવો છે, અને તેથી તું અબદ્ધ સ્પષ્ટ આત્માની સ્વભાવની સમીપ તું એકવાર જા, એ તને કોઈ ભાવ દેખાશે નહીં. અને એટલા માટે તેને અસત્યાર્થ અપુધાર્થ કીધા. તને એ બધા કેવા લાગે છે? સત્યાર્થ લાગે છે, ભૂતાર્થ લાગે છે, એનાથી રહીત મારું ક્યાં અસ્તિત્વ છે એમ તને લાગે છે. કારણ કે તારી દ્રષ્ટિ ક્યાં પડી છે? પર્યાય બુદ્ધિમાં, અંશ બુદ્ધિમાં, સાપેક્ષપણામાં તારી પડી છે. એટલા માટે તને આવો આત્મા હોવા છતાં પણ તને સ્વીકારવામાં જાણવામાં આવતો નથી. એટલા માટે આચાર્ય દેવ પહેલી વાત એ લેશે, તું પર્યાયની સમીપતામાં ઉભો છે એટલે ભૂતાર્થ સત્યાર્થ તને દેખાય છે, પણ અમે ક્યાં છીએ? જો એક આખી શૈલી આચાર્ય દેવની, જે આપણે 10 નંબરનો શ્લોક જોઈએ ને, એની પહેલાનો જો 9 નંબરનો આપણે જોઈએ ને, એની ખાલી ટાઇટલ જોઈએ 35 પાને, એનો શ્લોકાર છે 35 પાને નીચેથી 3 લાઈન. આચાર્ય હવે શબ્દ શું છે? શુદ્ધ નયનો અનુભવ કરી કહેજો. આ આખો ફરક પડે છે. આપણે પર્યાય બુદ્ધિમાં ઉભા રહીને આ સાંભળીએ છીએ અને આચાર્ય દેવ શું કરે છે? શુદ્ધ નયનની વાતો વાંચીને કરે છે, સાંભળીને કહે છે, યાદ રાખે. આ મોટો આંતરો પડે છે. આચાર્ય દેવ પ્રમાણે એકવાર કરશો ને દ્રષ્ટિનો પલટો, તો એ જેવું કહે છે એવું આપણને ત્યારે સ્વીકારવામાં, જાણવામાં, અનુભવમાં આવશે. અને એનું જ નામ આચાર્ય દેવ કે તું મારો સાચો ભક્ત થયો. પોતે અનુભવ કરીને કહે છે કે પેલી ભૂમિકામાં જે પ્રમાણ નહીં નિક્ષેપ દેખાતા હતા એ અનુભવના કાળે 3માંથી કોઈ જ દેખાતા. અને એ જ વાતને અહીંયા કહે છે, બદ્ધ સ્પષ્ટ આદિભાવ અનુભવના કાળે નથી. અને તેથી તેનું નામ શું કહેવાય છે? અભૂતાર્થ કહેવાય. તો પહેલો બોલ લઈએ આપણે. અને ગુરુદેવસિંહ આ 5 બોલમાં ક્યાં ક્યાં ઉતારતા? પહેલો બોલ શેનો છે? દ્રવ્યનો. બીજો શેનો છે? ક્ષેત્રનો. ત્રીજો કાળનો. ચોથો ભાવનો. અને 5મો ભવનો. જે પંચ પરાવર્તન તારે ટાળવા હોય તો આ 5 ભાવ સ્વરૂપ એક આત્માની અનુભૂતિ કરજે, તો તને કોઈ પરાવર્તન મળશે નહીં. તારું અસ્તિત્વ દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં કેવું છે, મૂળ જે અનુભવવા યોગ્ય વિષય શું છે એને આપણને અહીંયા પર્યાયમાં છે એનો સ્વીકાર કરાવીને મિથ્યા એકાંત નથી, અનેકાંતમાંથી સમ્યક એકાંત કરાવે છે. આપણે પ્રતિક્રમણમાં એટલે તો બોલીએ છીએ પાંચ પ્રકારમાં. પહેલો કયો પ્રકાર લઈ? એકાંતિક મિથ્યાત્. વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મ વાળું હોવા છતાં આગળ શું છે? સર્વથા એક ધર્મ વાળા, સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય. કથનચિત પર્યાયથી અનિત્ય અને કથનચિત દ્રવ્યથી નિત્ય એ કોઈ દોષ નથી, પણ નિત્ય અનંત ધર્માત્મક હોવા છતાં સર્વથા એકરૂપ. તો અહીંયા પેલું સિદ્ધ કરે છે પર્યાયનું અને પછી દ્રવ્ય સ્વભાવ. તો પેલા બોલમાં શું લીધું આપણને? કે કમલીનું પત્ર, પેલું આપણે વિચારીએ કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે, ભીનું છે કે નહીં? નેચરલી પાણીમાં હોય બધું ભીનું જ હોય, એમાં કઈ પ્રશ્ન જ નહીં પૂછવા. ભીનું નથી? ભીનું. ફરીથી, કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે ત્યારે, બહાર કાઢીને પૂછવાની વાત નથી, પાણીમાં ડૂબેલું છે ત્યારે પાણીમાં છે કે નહીં? ચલો, પાણીમાં છે કે નહીં? ભીનું છે કે નહીં? ભીનું છે કે નહીં? પાણીમાં ડૂબેલું છે કે નહીં? આપણે તો સીધું કૂદકો જ મારી દેશું કે ના, એવું છે જ નહીં. અરે, આચાર્યદેવ કે છે એ અપેક્ષાથી જોવો તો પાણીમાં છે, એની કોઈ જ નિષેધ ન કરી શકે. પણ એટલું જ, એ કમલી પત્રનું અસ્તિત્વ નથી. તો સંયોગ સાપેક્ષતાએ જો છે તો ચોક્કસ એ પાણીમાં ડૂબેલું છે. વાત કેવી છે? ભૂતાર્થ છે, સત્યાર્થ છે, આ સિદ્ધ કરે છે વ્યવહારનો વિષય. એક ગુરુદેશી આજ ફરીથી લીધું, વ્યવહારનો વિષય જ જો ન હોય તો વ્યવહાર નહીં પણ ન હોય. એનો જો નહીં છે, શું છે? એક વિષય કરનાર છે, તેનો અર્થ કે વિષય તો હોવો જોઈએ. તો એક પેલો એક સિદ્ધ કરે છે આખી. આ એક જૈન દર્શનની માનતા છે. સમ્યક એકાંત પહોંચાડવા માટે પેલા અનેકાંતને સિદ્ધ કરીને સમ્યક એકાંત લઈ જાય. અનેકાંત સ્વરૂપ વસ્તુ અનંત ધર્માત્મક છે, એ નિષેધ ન કરી શકીએ. અનુભવને માટે, અવલંબનને માટે એનો નિષેધ છે, પણ વસ્તુની અસ્તિત્વ તરીકે તો અનંત ધર્માત્મક છે. એ ગુરુદેશી આજ ખાસ અશુદ્ધ દ્રવાતિક નહીં શબ્દ ઉપરથી એ લીધું, દ્રવ્ય પોતે પર્યાયમાં એ રૂપે પડવું છે. તો હવે અહીંયા કોઈ કે ના, પાણીમાં તો ડૂબેલું છે, એ તો આપણે બધા શું કરીએ છીએ? સ્વીકાર કરીએ છીએ. અને અંદરમાં ડૂબેલું હોવાથી આપણને હવે શું છે? હવે ભીનું થઈ ગયું હશે, પલળી ગયું હશે, હવે આપણે બહાર કાઢીને એને શું કરવું પડશે? થોડું સુકાવવું પડશે, સાફ કરવું પડશે, લૂછવું પડશે ને, પાણીથી કરવું પડશે ને. આચાર્યદેવ કહે છે બસ આ જ ફરક પડી ગયો છે. અંશ વર્તમાન અંશને તે સર્વાંગ અસ્તિત્વ માન્યું છે. આ જ ભૂલ શેમાં થઈ? એક હાથીનું દ્રષ્ટાંત દરેકને ખબર છે. હાથી છે, એની પાસે કેટલા જણા જાય છે? જે ચાર પાંચ સંખ્યાની જરૂર નથી, જે જાય છે. હવે એક પગ પાસે ગયો, એ કહે છે હાથી કેના જેવો છે? થાંભલા જેવો. પૂંછડી આગળ જાય છે તો કે દોરી જેવો છે, સૂંઢ આગળ જાય તો કે પાઇપ જેવો છે, કાન આગળ જાય તો કે સુપડા જેવો. એ બધા સાચા છે ખોટા છે? સાચા છે બધા, એની એની દરેક પોતપોતાની અપેક્ષા. એ બધા બરોબર, બે ને બે પાંચ લખે તો એની અપેક્ષાથી જો ત્યાં સાચો કહો તો અહીંયા શું કામ તમે ખોટો કહે છે? બહુ જ વિચારવા જેવું છે. અનેકાંતના નામે ઘણી વિપરીતતા ખ્યાલમાં ન આવી. પ્રશ્ન એ હતો, એ બધા કેવા હતા? ફરીથી થોડો દ્રષ્ટાંત વિસ્તાર કરશો તો બહુ ખુલાસો આના સાથે. એ જે એની પાસે ગયા તે કેવા હતા? આંધળા હતા. હજી એમાં કઈક શબ્દ ઉમેરો છે? આંધળા દેખતા હતા તો પ્રશ્ન નથી, આંધળા હતા, પણ હજી એમાં કઈક શબ્દ ઉમેરવો છે? જન્મજાત આંધળા હતા. આખો હાથી જોયો હોત તો ખબર પડત કે હાથી પગની અપેક્ષાએ થાંભલા જેવો, કારણ કે એણે શું જોયો છે? સર્વાંગ. સર્વાંગથી અંશમાં જશે તો એને વાંધો નહોતો, પણ તો કેવા હતા? જન્મજાત હતા. અને બેડ લક કે એના હાથમાં શું આવ્યું? ખાલી પગ જ આવ્યો, પગ જ આવ્યો. અને એનાથી એને કલ્પના થઈ કે હાથી જાણે સર્વાંગે આવો હોય. અંશમાં અંશીની કલ્પના, ભેદમાં અભેદની કલ્પના, ખંડમાં અખંડની કલ્પના, આ આનાથી વિપરીતતા થઈ ગઈ. ફરીથી હાથી પાસે જ ગયા હતા, ઊંટ કે બીજા પ્રાણી પાસે નથી ગયા. કેવી વિચારણા છે આ? આપણે એટલા માટે લેવું છે, જૈન દર્શનમાં રહીને પણ નિશ્યાભાસી વ્યવહારાભાસી કેમ થઈએ છે એની વાત છે. અન્યની કરીને વિપરીતતાની નથી. હાથી પાસે ગયા હતા, વાત પણ કોની કરે છે? હાથીની કરે છે, હાથીના અંગની કરે છે, અને છતાં શું ભૂલ રહી ગઈ કે હાથીનો અંગ હાથમાં આવ્યો તો ને પૂરેપૂરો આવો હાથી છે. તો એ અહીંયા કહે છે કે પાણીમાં કમલીનું પત્ર ડૂબેલું છે, સાચી વાત છે, હકીકત છે, પણ એ જ તે આખું કોને માની લીધું? કમલીના પત્રનું અસ્તિત્વ માની. પાણીમાં ડૂબેલું છે તે એક અપેક્ષાનો સંયોગ સંબંધ છે. એ જ વખતે તું કમલી પત્રના સ્વભાવથી જો વિચારણા કરી હોત તો એની રૂવાટી એવી છે કે પાણીમાં છે અને છતાં પાણીથી અલિપ્ત છે. અલિપ્ત ન હોત તો બહાર કાઢીએ તો સૂકું કેમ નીકળે છે? જે કોઈ પાણી હશે એનાથી ભિન્ન રૂપે હશે, એક બિંદુ જેવું હશે, એનાથી જેમ કાગળ કે એવું પાણીમાં નાખ્યું ને પલળેલું હશે એવું નહીં હોય. તો એ કમલીના પત્રના બે સ્વભાવથી આપણને અહીંયા વાત કરે કે બાયથી સંયોગથી જો જોઈએ તો કમલીનું પત્ર પાણીમાં છે અને છતાં પણ, શબ્દ અહીંયા કયો આવે છે? તો પણ, છતાં પણ. એના સ્વભાવથી જોઈએ તો જરા પણ પાણીથી એ ભીનું થયેલું, પલળી ગયેલું, સ્પર્શાયેલું છે એવું નથી. અને એવી જ રીતે આત્માથી જો જોઈએ, સંયોગપણાથી જો જોઈએ તો આઠ કર્મનો સંબંધ છે, નો કર્મનો પણ સંબંધ છે, પણ એટલું જ આત્માનું અસ્તિત્વ નથી. સંયોગ સંબંધ વાળવું પર્યાયમાં સંબંધ છે, એ જ તારું પોતાનું પૂરું અસ્તિત્વ નથી. એનો અટકે શુદ્ધ નહીંનો વિષય નથી. અને શુદ્ધ નહીંના વિષય વગર તને એકાકાર આત્મજ્યોતિ આત્મા આવવાની નથી, સમ્યક દર્શન થવાનું નથી. તો એ પહેલો બોલ એનો દ્રવ્યથી, બે દ્રવ્યની એની ભિન્નતા, આખી વાત એ આપણને લીધી કે બીજા દ્રવ્યનો એક ક્ષેત્રાવગા સંબંધ રહેશે અને એ સંબંધમાં કેવો ગોતવાનો છે? સંબંધ વગરનો સંગ વચ્ચે અસંગી તત્વ તારે ગોતવો, આ એનું નામ જ શુદ્ધ નહીં એ કહેવામાં આવે છે. હવે બીજા બોલમાં કે પર્યાયમાં, હવે તો એક ક્ષેત્રાવગા સંબંધ સંયોગ સંબંધની વાત હતી, હવે જીવ આપણે અત્યારના કઈ ગતિમાં છીએ? કઈ ગતિમાં છીએ? ગતિમાં કોણ હોય? બહિરાત્મા હોય, અંતરાત્મા હોય કે પરમાત્મા? ગતિ આત્મા કોણ હોય? ખાલી બહિરાત્મા જ હોય, જ્ઞાની ન હોય. ત્રણેય પરમાત્મા ગતિમાં હોય, પરમાત્મા ગતિ હોય. અહીંયા ગતિ છે તો ચાર ગતિ સંસારની લેવી છે. એક અપેક્ષા એ તો ત્રણેય છે, સકલ પરમાત્મા એ પણ એક ગતિમાં જ, મનુષ્ય ગતિમાં એક અપેક્ષા હે. નિકલ પરમાત્મા સિદ્ધ ભગવાન એ તો સંસારની ચાર. હવે અહીંયા આકારથી લઈએ તો એ પણ બધું અહીંયા મુખ્ય સંસારની ગતિ હતી. તો એ સંસારની ગતિમાં શરીર પ્રમાણે જીવનો આકાર બદલતો રહે છે, વ્યંજન પર્યાય ક્ષેત્ર અપે. અહીંયા વાત એટલા માટે કે ચાર પ્રકારે તારું અસ્તિત્વ છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવ. એમાં પણ તું તારા અસંખ્ય પ્રદેશી એકાકારપણું જોઈશ તો કોઈ આવા ગતિના ભેદો નહીં દેખાય. પર્યાયથી જોઈશ તો જુદા જુદા ગતિમાં, અરે એક મનુષ્યપણામાં પણ જુદા જુદા, નાનું બાળક હોય, થોડુંક મોટો થાય, એવી રીતે આકારમાં બદલે. અને એના માટે દ્રષ્ટાંત શું આપ્યું છે? માટીની જુદી જુદી એની વસ્તુઓ બને છે. એના નામ પણ આપણને આપ્યા છે ને, થોડાક આપ્યા છે, કમંડળ, ઘડો, જારી ને રામપાત્ર ચાર આપ્યા, બાકી ઘણી આઈટમો બનતી જોઈ લેવી બધી. હવે આપણે વિચાર કરીએ, એમાં દ્રષ્ટાંત પણ લીધો હતો આપણે સોનાનો દ્રષ્ટાંત, કે માટી કેવા રૂપે છે? ઘડા રૂપે છે, કમંડળ રૂપે, જારી, બરોબર છે? કે માટી, કે માટી તો ત્યાં બીજું કોણ છે? કોલસો છે ત્યાં, શું છે? ફરીથી એ ઘડા રૂપે, જારી રૂપે, કમંડળ રૂપે કોણ પરણવું છે? તો છે કે નહીં? માટી અનેક આકારે છે કે નહીં? ફરીથી વિચારવા છે, માટી પોતે અનેક આકારે છે કે નહીં? અને જો નથી તો ત્યાં કોલસો છે, કોઈ બીજું લાકડું છે, શું છે? કોઈ ચિંતા ન કરવી. પર્યાયની વિવિધતાથી જોઈએ તો માટી સ્વયં અનેક આકાર છે, પણ એટલા માત્રથી માટીનું મૂળ સ્વરૂપ હાથમાં નહીં આવે. પલટતો ભાવ આવશે. માટીનું મૂળ અસ્તિત્વ તો શું છે? એકાકાર રૂપે રહેવું છે. જો એમાં માટીનું એટલું જ માત્ર ઘડારૂપનું જો અસ્તિત્વ આપણે માનશું તો ઘડાનો આકાર ફૂટી જશે તો માટીનો અભાવ માનવો પડશે. તો માટી પણમેલી હોવા છતાં એટલું જ માત્ર માટીનું અસ્તિત્વ નથી. એ કોઈ પણ આકાર વખતે પણ માટીનું એક શું રહેલું છે? એકાકાર પણ રહેલું છે. અને એટલા માટે માટીનો ઘડો, માટીનું રામપાત્ર, માટી પણ સામાન્ય રહે છે. તો અહીંયા આચાર્યદેવ પેલા કહે છે, જો આકારથી જોઈએ, દ્રષ્ટાંત આપે એટલા માટે સોનીનું લીધું હતું ને, કે સોનીની દુકાનમાં શું હોય છે? જુદી જુદી ઘરેણા છે. સોનું બે ક્યાંથી એક સાથે? કાં તમે ઘરેણા કહો, કાં તો સોનું કહો, શું છે? અરે વસ્તુ એક જ છે, જોવાની દ્રષ્ટિ બે છે. આપણે આકારથી જોશું અને સોની સોનાથી જોશે. વસ્તુ કોઈ બે જુદી નથી, એક જ વસ્તુના બે શું છે? ભાવો છે. એ તો અનેકાંત સ્વરૂપ હોય. અહીંયા તો હજી બે નહીં, બાકી તો અનંત ભાવો ભરેલા. તો બે એક સાથે છે. આપણી દ્રષ્ટિમાં શું દેખાય છે? જુદા જુદા. અને ઘણા છે ને, અરે સરસ મજાની ડિઝાઇન, એ સોન ભેદથી જોવાની દ્રષ્ટિ છે. કોઈ આવીને કહેશે તો શું છે? શું કહે છે? તમારો હારની ડિઝાઇન, વંગડીની ડિઝાઇન, વીટીની ડિઝાઇન. કારણ કે ભેદ દ્રષ્ટિ જે છે, મૂળ જે ટકવાપણું જે છે, એ સોના ઉપરની દ્રષ્ટિ તો છે નહીં. એ જ આપણને શીખડાય કે ઓલું છે એની કોઈ ના નથી. એ માટી એવા જુદા જુદા આકાર રૂપે એ પણમી છે. ત્યાં માટી સિવાય બીજા પદાર્થનું પણમન નથી. એ પણમન કોનું છે? માટીનું જ. પણ ફરી ફરીને આચાર્યદેવ કહે છે કે એટલું જ અસ્તિત્વ માનો તો તે માટીના પૂર્ણ અસ્તિત્વને તે માન્યું નથી. એક અંશને, એક પરમને તે સર્વાંગ માનતા જે માટીનું એકાકારપણું છે એ તારી દ્રષ્ટિમાં છૂટી જશે. અને તો પછી એના માટીના સ્વભાવથી જો, માટીપણાને તું જો, આકારને ગૌણ કરી દે. જેમ લાડવો કે કોઈ મીઠાઈ ભાવતો હોય, પેંડો ભાવતો હોય, તો ત્યાં આપણે એનો પહેલા શું જોઈએ છે? આકાર જોઈએ છે ને. નહીં, આકાર સારો હશે પેંડો ભાવશે મને, શું જોઈએ છે ત્યાં? શું જોઈએ છે? ફરીથી લેશું ત્યારે કદાચ એક આકારની નજર હશે, પણ જયારે જીભ ઉપર મોકશું ત્યારે આકારની મુખ્યતા રહેશે, સ્વાદ નહીં રહેશે. તો એ જ તો અહીંયા ફરક કરાવે છે આપણને, કે તને લેવો છે સ્વાદ અને અટક્યો છે આકારમાં. સ્વાદ જે મૂળ પ્રયોજન લેવાનું છે, અનુભવનું પ્રયોજન લેવાનું છે, અને તું ગતિના જુદા જુદા આકારમાં અટક્યો છે. તું એકાકાર આત્માને કેમ ભૂલી ગયો છે? તો આખી, જેને બીજી ભાષામાં કહીએ, આચાર્યદેવ આથી શું આપણને કરાવે છે? ભેદ દ્રષ્ટિ છોડાવે છે, અંશ બુદ્ધિ છોડાવે છે, પર્યાય બુદ્ધિ છે. ગુરુદેવ ઘણા શબ્દો વાપરાય, એ છોડાવીને એકાકાર, અખંડ, અભેદ, સામાન્ય સ્વભાવની દ્રષ્ટિ આપણને કરાવે છે. અને એટલા માટે આચાર્યદેવ પહેલા એમ નથી કીધું કે તારી વાત ખોટી છે, ઘડાના જુદા જુદા આકાર છે એ વાત ખોટી નથી, એ છે, એ તો પર્યાયની સમીપમાં જા તો એ જ દેખાશે, પરંતુ તો પણ હજી કાંઈક બીજું પડખું રહી ગયું છે. હવે ત્રીજા બોલ ઉપર આપણે આવીએ. ત્રીજા બોલમાં શેની વાત ચાલે છે? અર્થ પર્યાય. અને અર્થ પર્યાયમાં પણ શું થાય છે? હિનાધિકપણું. એમાં અગુરુ લઘુ લઈએ તો બધાની ચાલ પર્યાય ચાલે, અને વધઘટ ક્ષોપસમનો લઈએ તો દર્શનનો, જ્ઞાનનો, વીર્યનો, અથવા કસાયમાં ઓછું વધતું, તો એ સમુદ્ર છે એમાં ભરતી ઓટ આવે કે ના આવે? આવે, ભરતી ઓટ આવે તો શું થાય? પાણી જે કેવું છે, સ્થિર ન હોય ને. ફરીથી દરિયો સ્થિર ગંભીર હોય કે પલટતો હોય, ભરતી ઓટ વાળો હોય, બે ક્યાંથી હોય, બે વિરુદ્ધ બે ક્યાંથી, કાં તો સ્થિર કહો અને કાં તો ઓછો વધતો ભરતી ઓટ વાળો કહો, એ જ આખો ફરક છે. કિનારે ઉભા ઉભા આપણે દરિયાનું માપ લેવા ગયા છે. દરિયાનો સ્વભાવ શું છે, દરિયાનું ખરું અસ્તિત્વ ક્યાં છે, ક્યાં ઉભા રહીને કિનારે, અને કિનારે ઉભા રહેશું તો શું દેખાવાનું છે, કાં તો ભરતી અને કાં તો ઓટ જ. અરે દરિયાને તું જોયો છો પણ એ કિનારે ઉભો છો તો એક ભાવ દેખાશે, પણ એ નિત્ય સ્થિર ગંભીર. એ વાત ગુરુદેવ શ્રી ખબર છે, એક દ્રષ્ટાંત એટલે ગાતા એમાંથી, મેરામણ માજા ન મૂકે ચલયો સત ન ચૂકે. મેરામણ એટલે ખબર, સમુદ્ર. સમુદ્રમાં ક્યારે પણ નદીમાં જેમ પૂર આવે એવું પૂર આવ્યું છે એમને, કદાચ રફ હશે, કદાચ તોફાને કે રફ, પણ દરિયા છે એમાં ક્યારે જેમ નદીમાં પાણી પૂર આવે ને ખેદાન મેદાન કરે એવું ક્યારેય નહીં હોય. તો એ મૂળ એના સ્વભાવથી કેવો છે, ગંભીર નિત્ય સ્થિર શાંત. એ પર્યાયમાં કિનારે ઉભા ઉભા જોઈએ તો શું દેખાય, મોજાના ઉછાળા ભરતી ઓટને દેખાય. તો આચાર્ય એ કહે છે કે શું છે સમુદ્ર કેવો છે, કિનારે ઉભા ઉભા તને એમાં ભરતી ઓટ ઉછાળા તને દેખાય. પણ એકવાર સમુદ્રની મધ દરિયે કોઈ ડૂબકી મારી હશે એને પૂછી જોજે કે એ એમાં ભરતી દેખાણી કે ઓટ દેખાણો, ઉછાળા દેખાણા કે શું દેખાણો. આપણે તો નહીં માર્યું પણ ઓલા બધા હોય છે ને ડાઈવ મારતા હોય એને ક્યારેક પૂછી જવું કેવો દેખાશે. સ્થિર ગંભીર શાંત દેખાય છે. એવી જ રીતે આપણે આત્માને કેવો ઓળખો છે, ઓછું વધતું જ્ઞાન થાય છે, કસાય ઓછો વધતો થાય છે, કારણ કે પર્યાય બુદ્ધિમાં અંશ બુદ્ધિમાં આજ આપણને દેખાય છે. પણ સ્થિર ગંભીર નિત્ય એવો આત્મા આપણને ક્યારે દેખાતો નથી. તો પર્યાયના ઉછાળાને હવે ગૌણ કરીને એની લક્ષને દ્રષ્ટિ છોડીને તું એક સ્થિર સ્વભાવ સુધી તું એ પહોંચી જા. ચોથો બોલ લઈએ, એમાં જે શું અનુ આપણે બીજા બોલમાં લીધો એ આકાર લીધો હોય, હવે અહીંયા એના ગુણો. સોનું કોને કહેવાય કે જે પીળું હોય, ચીકણું હોય, વજનદાર હોય, એ બધાને શું કહેવાય, સોનું. આપણે ઘણી વાર લઈએ દ્રષ્ટાંત, બરફીમાં શું હોય, માવો હોય, ખાંડ હોય અને મસાલો. તો એ ત્રણને જુદું જુદું રાખીને એક એક ખાય થોડું થોડું, તો મેં શું ખાધી, તમે જ કીધું બરફીમાં ત્રણ હોય તો ત્રણ જુદા જુદા કરીને એક એક થોડું એમાંથી. જો બરફીમાં એ ન હોય એમ નથી, પણ બરફી એનું નામ ભિન્નતાનું નામ છે કે એકરૂપતાનું નામ. એમ સોનું છે એ પીળું છે, એ વજનદાર છે, ચીકણું છે, પણ ત્રણેયનું એકરૂપપણું આ તેનું નામ સોનું કહેવાય. એવી જ રીતે આપણે આત્માને કેવી રીતે ઓળખીએ છીએ કે જેનામાં જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર હોય, સુખ હોય, અભેદ વસ્તુનો તું ટુકડા કરે છે, કટકા કરે છે, અને તેથી અભેદનો અનુભવમાં અતિન્દ્રિય આનંદ આવે એ તને આવતો નથી. શીખડાવવા માટે, સમજાવવા માટેનો ભેદ હોય છે, અનુભવ માટેનો અભેદ હોય છે. કોઈ પણ અભેદ વસ્તુને સમજાવવા માટે ભેદ જ કરવો પડે. કાર કોઈને વેચવી છે તો એને કેવું, શેનાથી વાત, શેનાથી કરશે, એ તો અનુભવ હશે કે નહીં. કાર લેવા ગયા હશે તો ઓલો કે ના, અમારી કાર છે, કાર છે, બસ એટલું જ, તો શું હશે, કોણ એના અલગ પાર્ટસથી કોણ વાત કરશે, સેલ્સમેન. સેલ્સમેન પેલા કરતા આપણે પૂછશું કે એના ટાયર કેવા, આપણે જ ભેદથી શરૂ કરશું. લેવી છે અભેદ કાર, શરૂઆત શેનાથી કરશો, તમારું એન્જિન કેવું પાવરફુલ છે, શું છે પાવરિંગ, શું સ્ટીયરિંગ, એ બધું જ કે આપણે જ પોતે ભેદથી, કારણ કે ખબર છે ભેદથી સમજાય છે, અભેદ ગ્રહણ કરાય છે. એમ અહીંયા સોનાને કે વસ્તુને સમજાવવા માટે ભેદથી કથન કરવામાં આવે છે, પણ ગ્રહણ અનુભવ માટે કોને કરવા જેવો છે, અભેદ આત્મા ગ્રહણ કરવા જેવો છે. અને છેલ્લો મોહ કર્મના નિમિત્તે જે સુખ દુઃખ હરખ શોખના પરિણામ છે વેદન માટેના ભાવનું, તેના માટે દ્રષ્ટાંત શું આપ્યો? જળનો અગ્નિ જેનું નિમિત્ત એવું ઉષ્ણતા સાથે, આ વેદન માટેની વાત લીધી છે. અગ્નિના નિમિત્તે પાણી કેવું થાય છે? ઉષ્ણ થાય છે. એ ખરેખર છે કે પાણી શીતળ જ છે, સ્વભાવે શીતળ છે, અને એટલા માટે ગરમ પાણીમાં હાથ નાખશો તો ક્યાંક ઠંડુ લાગશે. હમણાં તમે કહો છો કે ઉષ્ણતા વખતે પણ એ જો પાણી શીતળ છે, ઠંડુ છે, તો હાથ નાખશો તો ક્યાંક તો ઠંડુ લાગવું જ જોઈએ, નહીં તો એમ કહો કે જરાય શીતળ નથી. શું છે આ? તો બહુ સિમ્પલ. અગ્નિના સંગમાં પાણી ઉષ્ણ 100% છે કે 50% છે? 100%. એટલે અંદરમાં ક્યાંય શીતળતા છે જ. હમણાં 100% ઉષ્ણ કે પાછા કઈ શીતળતા છે. આના માટે રાજમલજીએ કલશ ટીકામાં બહુ સુંદર 60 નંબરના શ્લોકમાં કીધું, ક્યારે પણ સ્વભાવને ગોતવો હશે તો સ્વરૂપ ગ્રાહી જ્ઞાન અતિન્દ્રિય જોશે. ઇન્દ્રિય જ્ઞાનથી સ્વભાવ સુધી પહોંચી શકી નહીં. ઇન્દ્રિય જ્ઞાન છે તને સંયોગ સુધી લઈ જશે. અતિન્દ્રિય જ્ઞાન વગર સ્વભાવ હાથમાં આવવાનો નથી, અને સ્વભાવ હાથમાં આવ્યા વગર શુદ્ધ નહીં, આત્માનુભૂતિ સમ્યક દર્શન થવાનું નથી. તો એ અહીંયા કહે છે કે અગ્નિના સંગે પાણી ઉષ્ણ થયું, પર્યાયમાં ઉષ્ણતા છે એ ભૂતાર છે. કોઈ કે ના પર્યાયમાં ઉષ્ણ નથી થયું તો એ વાત નથી, પણ પાણીનું એટલું જ અસ્તિત્વ નથી. તે વખતે એક બહુ વિચારવા જેવું છે, શીતળ સ્વભાવનો અભાવ થઈને ઉષ્ણ થયો છે કે શીત સ્વભાવ રાખીને પર્યાયમાં ઉષ્ણતા થાય છે? અને એ જ તો અહીંયા દેખાડ્યું કે તું સિદ્ધ સ્વભાવ રાખીને પર્યાયમાં સંસારી થયો છે. સિદ્ધ સ્વભાવનો જો અભાવ થઈ ગયો હોત તો તને ક્યારે પણ સંસાર અભાવ કરવાનો વિષય તારા હાથમાં ન હોત. જીવ દુઃખી થયો છે પણ સુખ સ્વભાવને અભાવ કરીને દુઃખી થયો છે કે સુખ સ્વભાવ રાખીને થયો છે? બીમાર થયા છે, નિરોગતાનો સ્વભાવ રાખીને બીમાર પડ્યા. સ્વભાવનો અભાવ જો થાત તો કોઈ દી એને નિર્મળતા સ્વભાવરૂપ પર્યાય ક્યારે પ્રગટ ન થાય. તો પર્યાયથી જોઈએ તો ઉષ્ણતા પર્યાયમાં થઈ છે, અને તે વખતે છતાં એ સ્વભાવ શીતળ છે. જો શીતળ સ્વભાવ ન હોત તો અગ્નિમાંથી દૂર એને મૂકી દીધું તો એ શીતળતા ક્યાંથી આવી? એ ક્યારે પણ અગ્નિથી દૂર કોઈ પાણીને તમે મૂકી દો તો કેવું સ્વયં કેવું થઈ જવાનું છે? તો એનો અર્થ કે જે સ્વભાવરૂપ હતું એ હવે એનું પરિણમન થયું. તો એ રીતે પર્યાયમાં જોઈએ તો દુઃખ છે, આકુતા છે, સંસાર છે, પણ એકમાત્ર પર્યાયની અપેક્ષાથી છે. પર્યાય દ્રષ્ટિમાં છે, સ્વભાવ દ્રષ્ટિમાં જોઈશ તો ક્યાંય પણ આકુલતા દુઃખ નથી, એવો અનાકુળ સ્વભાવથી ભરેલો. ને આવો સ્વભાવ દ્રષ્ટિ કરતા જ એને શુદ્ધ નહીં, આત્માનુભૂતિ અને એને સમ્યક દર્શન પ્રગટ થાય, અને એ જ આખો વિષય આખો આ સમયસારમાં આપણને.
સહજાનંદેશો જસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. સરંકે મેં ચાલુ કરે કામ છે. સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદેશો જસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહ ચાલુ શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ